જ એમ કદાચ કહી શકાય. બાઇબલ સોસાયટી તો કોઈ ટાઇટલ આપ્યું નથી, પણ હું ટાઇટલ આપું છું, કુટુંબનું પુસ્તક. કેમ? કારણ કે તમે જેવું વાંચવાની શરૂઆત કરો છો, બધા કુટુંબની વાતો આવે છે. આદમનું કુટુંબ, ને પછી ઇબ્રાહીમનું કુટુંબ, ને પછી ઇસાકનું કુટુંબ, ને પછી નૂહનું કુટુંબ, અને એમ ને એમ યુસફનું કુટુંબ, ને પછી કેટલાય કુટુંબની વાત આપણને આગળ ને આગળ જોવા મળે છે. નૂહનું કુટુંબ, ન્યાયાધીશોમાં ગિદ્યોનનું કુટુંબ, યહોશુઆનું કુટુંબ, ના બધા નવા કરારમાં પણ શું માથીની સુવાર્તામાં જેવા પ્રભુ ઈસુનું કુટુંબ, માર્થા મરિયમ ને લાજરસનું કુટુંબ, પ્રેરિતોના કૃત્યમાં કર્નેલિયસનું કુટુંબ. દરોગાએ પ્રશ્ન પૂછ્યો કે તારણ પામમાં સારું મારે શું કરવું જોઈએ? પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરના, એનો અર્થ શું? તું તથા તારું કુટુંબ તારણ પામશો. આખી વાત જેનેસિસ ટુ રિવેલ્યુશન સુધી, પ્રકટીકરણ સુધી આપણને કુટુંબો જોવા મળે છે. આ દાઉદના કુટુંબની વાત અહીંયા આગળ આપણને વાંચવાની મળે છે. આ દાઉદ રાજા છે, ઇઝરાયલનો રાજા છે, પણ એ કહે છે કે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુની આગળ જઈને બેસે છે. 16મી કલમમાં લખે છે કે અંદર જઈને યહોવાની સન્મુખ બેઠો. ચાલવું, ઊભા રહેવું કે દોડવું, એના કરતાં બેસવું, એ સ્થિતિ બહુ આરામદાયક સૂચવે છે. અને પ્રભુના ચરણોમાં જઈને બેઠો, જેવી રીતે મરિયમ પ્રભુ ઈસુના પાસે બેસી હતી, એવી જ રીતે અહીંયા આગળ જૂના કરારમાં દાઉદ પ્રભુની પાસે બેસે છે. આ પ્રાર્થનાની શરૂઆત કુટુંબથી થાય છે. જુઓ, તમે 16મી જ કલમમાં લખ્યું છે કે હે યહોવા દેવ, હું કોણ ને મારું કુટુંબ કોણ. સ્ટાર્ટિંગ એના કુટુંબની સાથે એને સંકળાવે છે, એકલો નથી પણ એની સાથે એનું કુટુંબ છે. આ પ્રાર્થનાનો એન્ડ કુટુંબથી આવે છે. જો તમે 27મી કલમ જુઓ તો કહે છે કે તારા સેવકનું કુટુંબ તારી આગળ કાયમ રહે તે માટે તેને આશીર્વાદ દેવાનું તને સારું લાગ્યું. પ્રાર્થનાની શરૂઆત કુટુંબથી, પ્રાર્થનાનો એન્ડ કુટુંબથી, પ્રાર્થનામાં વારે ઘડીએ કુટુંબને પ્રભુની સમક્ષતામાં લાવે છે. ભલાઓ, પહેલાં પણ મેં કહું હતું ને આજે પણ હું કહું છું કે એક એક પુરુષ વ્યક્તિ, એક એક ફાધર, તે ખાસ કુટુંબ માટે જવાબદાર છે. જો કુટુંબ એક નાનું રાજ્ય છે તો ફાધર તે કુટુંબનો રાજા છે, એ સ્પિરિચ્યુઅલ લીડર છે, એ મધ્યસ્થી છે, એ કુટુંબની આગેવાની કરે છે. પ્રાર્થના કરવાનું, મધ્યસ્થી કરવાનું, ટીચિંગ આપવાનું કામ પુરુષનું છે. અને એટલા માટે 5P ફરી એકવાર તમે યાદ કરાવું છું. ઇફ યુ આર અ ફાધર, ઇફ યુ આર હેડ ઓફ ધ હાઉસ, ધેન યુ આર પ્રિસ્ટ, તમે યાજક છો. પ્રાર્થના કરવાનું, પ્રાર્થનામાં લીડરશિપ લેવાનું કામ તમારું છે. યુ આર પ્રોફેટ, તમે પ્રબોધક છો. પહેલાંના વખતમાં પ્રબોધકો મધ્યસ્થી કરતા હતા, અને કુટુંબના માટે મધ્યસ્થી કરવાનું, કુટુંબના બાળકો માટે, વાઇફ માટે, અને બધી જ પરિસ્થિતિને પ્રભુની સમક્ષ લાવવાનું કામ તમારું છે. યુ આર પ્રોવાઈડર, કુટુંબને પોષણ આપવાનું, કુટુંબની દેખરેખ રાખવાનું કામ તમારું છે. મહેનત કરવાનું, નોકરી કરવાનું, ફર્સ્ટ પ્રાયોરિટી ઇઝ યોર્સ. જોકે વાઇફ પણ નોકરી કરે છે, બાળકો પણ નોકરી કરે છે, પ્રેઝ ધ લોર્ડ, પણ પ્રાઇમરી જવાબદારી પ્રભુએ મને અને તમને સોંપી છે. યુ આર પ્રોટેક્ટર, કુટુંબનું રક્ષણ કરવાનું કામ તે તમારું છે. ગીતશાસ્ત્ર 23માં લાકડી અને છડી શું બતાવે છે? રક્ષણ બતાવે છે. આ 5P તમે યાદ રાખો. પ્રોમિસ કીપર, યુ આર પ્રોમિસ કીપર, તમારી હાથે હા ને તમારી નાતે ના એ હોવું જોઈએ. બાળકો તમને વોચ કરે છે, નાના હોય છે ને ત્યારે કેટલાય લોકો જૂઠી અને ખોટી વાતો એમની આગળ રજૂ કરે છે. તમે એમ માનો છો કે અમને કંઈ સમજણ નહીં પડતી? બધી જ ખબર પડે છે. તમે જૂઠું બોલો છો, તમે છેતરપિંડી કરો છો, તમે ખોટી રજૂઆત કરો છો, બધી બાબતો બાળકોને ખબર પડે છે અને તમે ખોટા બીજ તેમનામાં રોપો છો. અને એટલા માટે તમારી હા તે હા અને તમારી ના તે ના હોવી જોઈએ. બાઇબલ કહે છે કે એનાથી વિશેષ જે કંઈ છે તે ભૂંડાથી છે, અને ભૂંડાથી એટલે કે શૈતાનથી. તો પહેલી બાબત આપણને આ પ્રાર્થનામાંથી શીખવાની મળે છે તે તો એ છે કે તમે કોણ છો, હુ આર યુ, તમે કોણ છો. અથવા એ જ બાબતને બીજી રીતે હું રજૂ કરું તો તમારી જવાબદારી કઈ છે. મેં પાંચ બાબતો તમારી આગળ રજૂ કરી. તમે મોભ છો, તમે કુટુંબની આગેવાનવાળી વ્યક્તિ છો. દાઉદ આ સમજતો હતો અને બધી બાબતો એ પ્રભુની પાસે લાવે છે. બીજી બાબત, તમે કોને પ્રાર્થના કરો છો, અથવા જે પ્રભુને તમે પ્રાર્થના કરો છો તે કેવા છે. કુટુંબમાં કૌટુંબિક પ્રાર્થના જો થતી ના હોય તો એ કુટુંબ કેવી રીતે આશીર્વાદિત થઈ શકે. તમે કહેશો કે અમારા બાળકોનું તો કંઈ ઠેકાણું નથી હોતું, એક નોકરી પર ગયો હોય, એક ઊંઘી ગયો હોય, એક બીજું કરું, કશો વાંધો નહીં. જો તેઓ સાથે હોય તેમને તમે બોલાવો, સાથે ના હોય, દૂર હોય, બહાર ગયા હોય, બીજા કોઈ કામમાં હોય, તો એઝ અ હસબન્ડ ને વાઇફ ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી ટુ પ્રે એન્ડ પ્રેઝ ધ લોર્ડ એટ ટાઈમ ઓફ ફેમિલી પ્રેયર. ફેમિલી પ્રેયર થવી જ જોઈએ. કેટલા બધા કુટુંબોના જીવનમાં અનેક પ્રશ્નો છે, કારણ કે એક અગત્યની બાબત તેઓ મિસ કરી જાય છે અને એ તો કૌટુંબિક પ્રાર્થના છે. કૌટુંબિક પ્રાર્થનામાં દરેકને ઇન્વોલ્વ કરવા જોઈએ, દરેકને કંઈક ને કંઈક પોર્શન સોંપવું જોઈએ. કોઈ બાઇબલ વાંચે, કોઈ ઉપલી મેળી વાંચે, કોઈ પ્રાર્થના કરાવે. પણ જો કોઈ કશું ના કરી શકતું હોય તો ચિંતા ના કરશો, એઝ અ ફાધર, એઝ અ લીડર, યુ આર રિસ્પોન્સિબલ. તો હવે બીજી બાબત આપણે આ પ્રાર્થનામાંથી આપણને શીખવાની મળે છે કે તમે કોને પ્રાર્થના કરો છો, અથવા જે પ્રભુને તમે પ્રાર્થના કરો છો તે કેવા છે. 20મી કલમમાં લખ્યું છે, હે યહોવા, અમારા સાંભળવા પ્રમાણે તારા જેવો બીજો કોઈ નથી, ને તારા સિવાય બીજો કોઈ દેવ નથી. જે ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ છીએ એના જેવો બીજો કોઈ ઈશ્વર નથી, એના સિવાય બીજો કોઈ દેવ નથી. અને યશાયાના પુસ્તકમાં પણ લખેલું છે કે તારા પહેલાં કોઈ દેવ થયો નથી, તારા પછી કોઈ દેવ થવાનું નથી. યુ આર ધ વન એન્ડ ઓનલી ગોડ. અને એ ઈશ્વર કેટલા બધા ઇઝીલી અવેલેબલ છે, કારણ કે યશાયામાં એમ લખ્યું છે કે યહોવા મળે છે એટલામાં તેને શોધો, તે પાસે છે એટલામાં તેને હાંક મારો. અમેરિકાના જો પ્રેસિડેન્ટને તમારે મળવું હોય તો તમે મળી તો શકો છો, પણ તમારે કેટલી એની રીતિ વિધિ કરવી પડે, એપ્લિકેશનો કરવી પડે, ટાઈમ સેટ કરવો પડે, અમુક પ્રોપરલી ડ્રેસમાં તમારે જવું પડે, ત્યારે તમે પ્રેસિડેન્ટ ઓફ અમેરિકાને મળી શકો છો કે વાતચીત કરી શકો છો. પણ આ તો પ્રેસિડેન્ટ ઓફ પ્રેસિડેન્ટ, રાજાઓનો રાજા અને પ્રભુઓના પ્રભુની સમક્ષ આપણે કેટલી ઇઝીલી, કેટલી સહેલાઈથી પ્રભુની સમક્ષતામાં જઈ શકીએ છીએ, બેસી શકીએ છીએ. અને આ પ્રભુનો સેવક દાઉદ કહે છે કે હું યહોવાની સન્મુખ બેઠો. જ્યારે પ્રભુની સમક્ષ આપણે બેસીએ છીએ ત્યારે આપણા પાપોની માફી આપે છે. યશાયા 55:7 લખ્યું છે, કેમ કે તે સંપૂર્ણ ક્ષમા કરશે. જ્યારે ઉડાવ દીકરો પાછો આવ્યો ત્યારે એને એક પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો નહીં કે આટલા બધા વખત સુધી તું ક્યાં હતો, હવે તારું કયું રહ્યું નહીં, તારા કપડાં ફાટી ગયા, તારા જોડા ફાટી ગયા, તને ભૂખ લાગી એટલે તું પાછો આવ્યો. નો ક્વેશ્ચન આસ્ક, જસ્ટ ફોરગીવ, સંપૂર્ણ માફી પ્રભુ આપે છે. તમે અથવા તમારા કુટુંબે ગમે તેટલા અને ગમે તેવા પાપ કર્યા હોય, પણ જો તમે નમ્ર બનો છો, કબૂલાત કરો છો, માફી માગો છો, તો બધા જ પાપોની સંપૂર્ણ માફી પ્રભુ આપે છે. આ આપણો પ્રભુ છે. યશાયા 43:16 લખ્યું છે કે જે યહોવા સમુદ્રમાં માર્ગ અને જબરા પાણીમાં રસ્તો કરી આપે છે. એવી કોઈ બાબત છે કે તમને એવું લાગે કે આ અશક્ય છે, ઇટ ઇઝ ઇમ્પોસિબલ, આ નહીં થઈ શકે, ના ના આ વ્યક્તિ કદી જ નહીં સુધરે, ના આ વ્યક્તિનું કદી બદલાણ નહીં થાય, ના આનામાં કોઈ ચેન્જ નહીં આવે, એવું તમારા મનમાં કંઈ ભરેલું છે? જો હોય તો એ કાઢી નાખજો, કારણ કે પ્રભુનું વચન એમ કહે છે કે સમુદ્રમાં માર્ગ કરી આપે છે. સમુદ્રમાં માર્ગ થતો હશે, કેવી વાત કરો છો તમે, પણ એને લાલ સમુદ્રના બે ભાગ કર્યા અને ત્યાં માર્ગ કરી આપ્યો. પાછળ ધસમસતું ફારોનું સૈન્ય હતું, મિસરના જાતવાન ઘોડાઓ તબડક તબડક કરીને દોડતા હતા, આજુબાજુ મોટા મોટા પહાડો હતા અને આગળ સમુદ્ર હતો. આ પરિસ્થિતિ મૂસાની હતી, લીડરશિપ મૂસાની હતી. મૂસાએ પ્રભુને પોકાર કર્યું કે આ લોકો મને પથ્થર મારવાની અણી પર છે, વોટ ટુ ડુ? પ્રભુએ કહ્યું કે તારા હાથમાં શું છે? કે લાકડી, 18 લાકડી. આવતીકાલે યહોવા તમારા માટે યુદ્ધ કરશે. તમારે શું કરવાનું? તમારે શાંત રહેવું. આ પ્રભુના બાઇબલના વચનો છે. જબરા પાણીમાં પ્રભુએ રસ્તો કરી આપ્યો. એવી કોઈ જ બાબત નથી ભલાઓ કે જે અશક્ય હોય, પ્રભુને માટે અશક્ય હોય, મારે ને તમારા માટે યસ એવું લાગે કે આ અશક્ય છે, આ નહીં થાય, આ નહીં બદલાય, આ નહીં સુધરે, આનું કંઈ ઠેકાણું નહીં પડે, ઇટ્સ ઇમ્પોસિબલ, પણ એઝ ફાર એઝ ગોડ ઇઝ કન્સર્ન એવરીથિંગ ઇઝ પોસિબલ. યહોશુઆ 22:22 લખ્યું છે કે તે દેવોનો દેવ યહોવા છે. આપણને ખબર છે કે દુનિયામાં તો બધા જાત જાતના દેવોના પ્રભુઓ ઘણા છે નામથી, તો પણ ખરો જે ઈશ્વર એ આપણો છે, અને એ પ્રભુને આપણે પ્રાર્થના કરીએ છીએ. એ પ્રભુની સન્મુખ તે આ પ્રભુનો સેવક દાઉદ બેઠો છે. તમે જોયું દાઉદ જે સંબોધન કરે છે પ્રાર્થનામાં, એક સુપર કિંગ હતો ઇઝરાયલનો, પણ જ્યારે એ શબ્દો વાપરે છે ત્યારે શું કહે છે? તારો સેવક, તારો સેવક, તારો સેવક. જે આપણે નમ્રતાથી પ્રભુની પાસે આવીએ છીએ, જે આપણે પોતા વિશે આપણી ભૂલોની બધી કબૂલાત કરીએ છીએ, ત્યારે પ્રભુ અચૂક આપણી પ્રાર્થના સાંભળે છે. છેલ્લી અને ત્રીજી બાબત, પ્રભુ આપણો પ્રભુ કેવા આશ્ચર્યચકિત કામ કરે છે. અથવા એ જ વાતને બીજી રીતે જોઈએ તો, તમે જે પ્રાર્થના પ્રભુની સમક્ષ કરો છો તેનું કેવું પરિણામ આવે છે? અમે ઇન્ડિયામાં જ્યારે પ્રેયર મિટિંગ રાખતા હતા, હોલ નાઇટ પ્રેયર રાખતા હતા, હાફ નાઇટ પ્રેયર રાખતા હતા, અમુક અવર્સની પ્રેયર રાખતા હતા, ત્યારે પછી કોઈ આવ્યું ના હોય એટલે પૂછશે કે ભાઈ કેમ તમે પ્રાર્થના મિટિંગમાં આવ્યા નહોતો? હું બહુ કામમાં હતો એટલે હું પ્રાર્થનામાં આવી શક્યો નહીં. બોલો, પ્રાર્થનાને જે કામ તરીકે લો, સમજ્યા? પ્રાર્થના જે કામ છે એ રીતે લો. તમારી પાસે લિસ્ટ છે, 1, 2, 3, 4, 5, 10 બાબતોનું લિસ્ટ તમે બનાવ્યું છે, તેમાં સૌથી ટોપ પ્રાર્થનાને મૂકો. આ એક કામ છે મારે પ્રાર્થના કરવાનું, પ્રભુના ચરણોમાં બેસવાનું, બાઇબલ વાંચવાનું, ક્વાઇટ ટાઈમ કરવાનું, આ એક કામ છે, અને તમે સુપ્રીમ પ્રાયોરિટી આપો અને જુઓ તમારા કુટુંબમાં કેવા ગજબના ફેરફારો થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તમે મારી પર વિશ્વાસ કરો એ જ દેવનું કામ છે, અને બાઇબલ પણ કહે છે કે વિશ્વાસ કર્યા વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી. જ્યારે આપણે પ્રાર્થનામાં આવીએ છીએ ત્યારે આપણે વિશ્વાસ સહિત આવીએ છીએ કે પ્રભુ આપણી પ્રાર્થના સાંભળશે, અને માટે એક કામ છે, એને કામ તરીકે આપણે લઈએ. પ્રભુ આપણને માન આપે છે અને ઉચ્ચ પંક્તિના માણસમાં મૂકે છે. દાઉદે એની રજૂઆત કરી 17મી કલમ, કે તે મને ઉચ્ચ પદવીના માણસની પંક્તિમાં મૂકે છે. કારણ કે દાઉદ શું કામ કરતો હતો? ઘેટા બકરા ચરાવવાનું. રબારી વાળમાંથી પ્રભુ એને પકડી લાવેલા. દાદ સમોલની આગળ બધા કેટલા એમને ચલાયા, પણ પ્રભુએ કીધું કે નો નો નો, આ મારો પસંદ કરેલો નથી. કોઈ બાકી છે તો કાંઈ એક જણ છે, ઘેટાચાર છે, રાઈટ ના એને મોકલને બોલાવો. અને પ્રભુએ કહું કે ઉઠીને તેનો અભિષેક કર. કઈ જગ્યામાં આપણે હતા અને પ્રભુ આપણને કેટલું બધું માન આપે છે. ગીતશાસ્ત્ર 40:2 લખ્યું છે કે તેણે મને નસના કાળામાંથી અને ચીકણા કાદોમાંથી ખેંચી કાઢ્યો. ભલો એ જ પરિસ્થિતિ મારી અને તમારી હતી. આપણે પાપમાં હતા, ચીકણા કાદોમાં હતા, અને પ્રભુ એનાથી આપણને ખેંચી કાઢ્યા છે અને આપણને ટોપ પર લઈને મૂક્યા છે. તે આપણને ખંડી લે છે. જો તમે 21મી કલમ આ શબ્દ ખાસ ધ્યાનમાં લો, બે વખત લખવામાં આવ્યું છે કે જેઓને પોતાની પ્રજા કરવા સ્વરૂપ ખંડી લેવાની, અને તું મિસરમાંથી ખંડી લાવ્યો. હું તમને આનો અર્થ સમજાવું, ખંડી લાવો એટલે શું. તમે જ્યારે ગ્રોસરી સ્ટોરમાં જાઓ છો ત્યારે તમે કિંમત ચૂકવો છો, એ કિંમત ચૂકવો છો પછી એ વસ્તુ તમારી થઈ જાય છે. તમે ગ્રોસરી લેવા જાઓ કે ગાડી લેવા જાઓ, ફૂડ લેવા જાઓ કે ફર્નિચર લેવા જાઓ, કપડાં લેવા જાઓ કે કિંમતી વસ્તુ લેવા જાઓ, પણ જ્યારે તમે પૈસા આપો છો, ક્રેડિટ કાર્ડથી ચાર્જ કરાવો છો, વોટ એવર, કે પછી કેશ આપો છો કે ચેક આપો છો, ત્યારે વસ્તુ તમારી બની જાય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને ને તમને કિંમત ચૂકવીને ખંડી લીધા છે અને આપણે હવે તેના બન્યા છે, આપણે પોતાના નથી. 22મી કલમમાં લખ્યું છે કે તે તારા ઈસરાયેલ લોકને સદાન માટે તારા પોતાના લોક ગણ્યા છે. પહેલું પિતર 2:9 એવું લખ્યું છે, પણ તમે તો પસંદ કરેલી જાતિ, પ્રભુના ખાસ લોક, અને આ યાજક વર્ગમાં પ્રભુએ મને અને તમને મોકલ્યા છે. 23મી કલમમાં દાઉદ રિક્વેસ્ટ કરે છે, તું જે બોલ્યો છે તે પૂરું કર. દાઉદ પ્રભુને એવું કહે છે, તું જે બોલ્યો છો તે પૂરું કર. આપણે બોલીએ છીએ પણ ઘણી વાર એ પ્રમાણે વર્તતા નથી. આપણે પ્રોમિસ આપીએ છીએ પણ આપણે પાળતા નથી. આપણે કહીએ છીએ અને પછી ભૂલી જઈએ છીએ. આપણે બોલીએ છીએ અને પછી ફરી જઈએ છીએ. ખાસ કરીને આવા અનુભવ આપણને ચૂંટણી વખતે થાય છે. હમણાં ઇલેક્શન છે, 9મી નવેમ્બરમાં અમેરિકાનું, 10મી ડિસેમ્બરમાં ઇન્ડિયાનું ઇલેક્શન છે. તમે જોજો બધા પ્રોમિસીસ કેવા આપવામાં આવે છે. ટેક્સ વધારીશું નહીં, મેડિકેરમાં આમ કરીશું, ફલાણું આમ કરીશું, પણ જ્યારે એ વ્યક્તિઓ સત્તા પર આવીને ઊભી રહે છે, એમના ચૂંટાય છે, પછી શું થાય છે. પણ આપણે માણસો તરીકે આવું બધું કરીએ છીએ, પણ પ્રભુ શું કરે છે હું તમને 2 કલમમાંથી બતાવું. યોશવાનું પુસ્તક 21મો અધ્યાય અને 45મી કલમ હેરિસભાઈ વાંચશો. યોશવાનું પુસ્તક તેનો 21મો અધ્યાય અને 45મી કલમ. ભલાઓ આપણો પ્રભુ જે વચનો આપે છે તેમાંથી એક પણ નિષ્ફળ જતું નથી અને સર્વ ફળીભૂત થાય છે. ફરીથી તમારે આવી જ કોઈ કલમ વાંચવી છે તો 23મો અધ્યાય જુઓ અને 14મી કલમ જુઓ. આ આપણો પ્રભુ છે જેને આપણે પ્રાર્થના કરીએ છીએ, એ આપણે જ્યારે વચનો આપે છે. હા, બાઇબલના પહેલા જ પાને મેં લખ્યું છે કે 32,000 વચનો આપવામાં આવ્યા છે તેને પોતાના કરી લો. મારા માટે લખ્યું છે, મેં હું તો તમને કહું છું, પણ આ મારા માટે મેં લખ્યું છે. 32,000 વચનો આપવામાં આવ્યા છે એને દાવો કરો અને પોતાના કરી લો. અહીંયાથી બે વચનો મેં તમને કહ્યા કે જેમાં વારંવાર એવું લખવામાં આવ્યું છે કે એક પણ નિષ્ફળ ગયું નથી અને સર્વ વચનો ફળીભૂત થયા છે. આ આપણો પ્રભુ છે જેને આપણે પ્રાર્થના કરી રહ્યા છીએ. ભલો પ્રાર્થના કરી હોય ને તો હિંમત જોઈએ હો કે. અને આગળ આ દાઉદ લખે છે 25મી કલમમાં કે આ તારા સેવકે તારી આગળ પ્રાર્થના કરવાની હિંમત કરી છે. પ્રાર્થના ઉપર જો ભાષણ કરવું હોય, બોલવું હોય, તો કન્ટિન્યુઝ 1 કલાક બોલી શકાય. પણ આ ચેલેન્જ જુઓ કે તમે ઘૂંટણે પડો ને 1 કલાક પ્રાર્થના કરો અને જુઓ પ્રાર્થના કરવા માટે હિંમત જોઈએ. અને એટલા માટે હેબ્રિયોનો પત્ર 4:16 એવું લખ્યું છે કે આપણે હિંમતથી રાજ્યસનની કૃપાસનની પાસે આવીએ. છેલ્લી બાબત અને છેલ્લી કલમ પણ બહુ જ અગત્યની કલમ 27મી કલમ, તારા સેવકનું કુટુંબ તારી આગળ સર્વકાળ કાયમ રહે તે માટે તેને આશીર્વાદ દેવાનું તને સારું લાગ્યું. હે યહોવા, તેને આશીર્વાદ દીધો છે અને તે સદાને માટે આશીર્વાદિત થયું છે. પ્રભુને આશીર્વાદ આપવાનું ગમે છે. પ્રભુના આશીર્વાદથી આપણું કુટુંબ ઓલરેડી આશીર્વાદિત થયું છે. પણ એનાથી પણ વિશેષ આગળ જણાવે છે કે તે સદાને માટે આશીર્વાદિત થયું છે. એનો અર્થ હું એવો કરું છું કે પેઢી દર પેઢી એ આશીર્વાદ તે ચાલુ રહે છે. જ્યારે પ્રભુની સમક્ષતામાં બેસો છો અને તમે અને તમારું કુટુંબ જ્યારે આશીર્વાદિત થાવ છો, ત્યારે કોઈક વારસો તમે આગળ વધારતા જાઓ છો, કોઈ વારસો તમે મૂકી ન જાઓ છો. તમારું મરણ થાય, ડોન્ટ વરી, પણ તમે કશુંક મૂકી ન જાઓ છો તમારા બાળકોના બાળકોના બાળકો માટે. પેઢીઓનો આશીર્વાદ તે પ્રભુ આપે છે. એ આશીર્વાદ ઇબ્રાહીમને આપ્યો અને ત્યાર પછી ઈસાકને અને ત્યાર પછી યાકૂબને અને ત્યાર પછી યાકૂબથી 12 કુળો થયા અને આખી ઇઝરાયેલી પ્રજા આજે આશીર્વાદિત થઈ છે. અને એટલા માટે પોલિશ કરેલું ટાઇટલ મેં આપ્યું, આશીર્વાદિત કુટુંબ. પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા પ્રેમી પ્રભુ, તમારા અદ્ભુત વચનો માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને પુરુષો તરીકે અને ફાધર્સ તરીકે અમારી જે જવાબદારી છે તેમાં તમે અમારી સહાય કરો. કુટુંબની જે અગત્યની વ્યક્તિ તરીકે તમે જે માન અમને આપ્યું છે તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પણ સાથે સાથે જે જવાબદારીઓ છે તેમાં પણ પ્રભુ તમે અમારી સહાય કરો. અને પ્રભુ અમે અને અમારું કુટુંબ, જેમ યહોશુએ કહું કે જો યહોવાની સેવા કરવી એ તમને માઠું દિસતું હોય તો તમે કોની સેવા કરશો તે આજે જ પસંદ કરો, પણ હું ને મારું કુટુંબ તો યહોવાની જ સેવા કરીશું. પ્રભુ, એ અમારો કુટુંબનો મોટો બને એવું તમે અમારા હકમાં થવા દો. અને અમારાથી પ્રભુ અન્ય કુટુંબો પણ તમારામાં મેળવાય અને આશીર્વાદિત થાય અને તે સદાને માટે આશીર્વાદિત થાય. એ માટે કે આવનાર પેઢી જેને અમે જોઈ પણ નથી પ્રભુ, તે પણ અમારા કુટુંબમાં આશીર્વાદિત થાય અને ઇબ્રાહીમ જેવો આશીર્વાદ પ્રભુ અમારા કુટુંબને મળે માટે અમારી સહાય કરો, અમારી મદદ કરો. તમારો આભાર માન્ય છે, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન.